તારીખ 21/6/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 953 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 567 તારીખ 21/6/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 953 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 567
953 ભાવભાષણ ઉપર દ્રષ્ટાંત આપીને સ્પષ્ટીકરણ કરે છે. જેમ કોઈ સંગીત શાસ્ત્ર આદિ ભણ્યો હોય અથવા ન ભણ્યો હોય, પણ જો તે સ્વરાદિના સ્વરૂપને ઓળખે છે તો તે ચતુર જ છે. શું કહે છે? સંગીતમાં અનેક પ્રકારના રાગ છે. દરેકની જુદી જુદી માત્રા છે, છંદ છે ને, એમાં અનેક પ્રકાર છે. કેટલીક વાર તો વસ્તુ વિષય સાથે એના છંદને સંબંધ હોય છે. જેવો વિષય મૂકવો હોય એવા રાગથી છંદ રચવામાં આવે છે, અથવા એનો સહજ મેળ છે. તેમાં કોઈ સંગીત શીખે છે ત્યારે એની માત્રા વગેરે સમજે છે કે અનુષ્ટુપ છંદ હોય તો એની આટલી માત્રા છે, દોહામાં આટલી માત્રા છે, સવૈયામાં આટલી માત્રા છે, મંદાક્રાંતા હોય તો આમ છે, એમ શાર્દુલી ક્રીડિત હોય તો આમ છે, માલિની વસંતિલકા અનેક છંદ છે. એ દરેકને ભણે ત્યારે સમજે. ઘણા એવા હોય છે કે ભણ્યા હોય કે ન ભણ્યા હોય પણ એ રાગથી સમજી લે, કેમ કે એ રાગને ઓળખે છે. માત્રાની ખબર ન હોય તો રાગથી ઓળખી લે. ઓળખાણ છે એમાં એનું પ્રયોજન સદાય છે. પણ જો ભણ્યો હોય પણ રાગ જ્યારે સંગીત વાગે ત્યારે ન ઓળખી શકે કે આ કયા રાગમાં વાગે છે, તો એની માત્રા ગણવા કઈ બેસાય છે? તો એને છંદની માત્રા અથવા શાસ્ત્ર અનુસાર સંગીત શીખેલો હોય, સંગીત શાસ્ત્રને નિયમ પ્રમાણે સિદ્ધાંત પ્રમાણે, તો પણ તે સ્વરને ઓળખતો નથી તો એને એ વિષયનું જ્ઞાન નથી એમ કહેવાય. જ્ઞાન હોવા છતાં જ્ઞાન નથી એમ કહેવાય. ભણ્યો પણ ગણ્યો નહીં અથવા ઓળખાણ નથી. અહીંયા તો મુખ્ય વાત એ છે કે જે ભણતરથી એને જ્યારે સ્વર થાય ત્યારે એને એની ખબર પડે એ તો બનતું નથી. તો એ ભણવું એને કોઈ કામમાં નથી આવતું, અથવા એ એટલું કાચું છે, અપરિપક્વ છે કે એ ભણતરનો કોઈ પ્રયોજનને લક્ષે તો કાંઈ અર્થ સરતો નથી. એટલે એને આવડતું હોય તો પણ એને નથી આવડતું એમ કહીએ. અને કોઈ ન ભણ્યો હોય તો પણ જો એ સ્વરૂપને ઓળખે છે, જ્યારે વાગે ત્યારે એને ઓળખે છે સ્વરને, ત્યારે તે તે વિષયમાં ચતુર છે. ચતુર છે એટલે અહીંયા એક્સપર્ટ છે એમ લેવું. તેમ કોઈ શાસ્ત્ર ભણે અથવા ન ભણે, તીર્ય ચાદી તો નથી પણ ભણતા, અને મનુષ્યોમાં શાસ્ત્ર ભણવાનો વિધાન છે, ભણે છે. પણ જો જીવનું ભાવભાષણ છે તો તે સમ્યક દ્રષ્ટિ છે. જો જીવ ભિન્ન જીવ વાસે છે, શરીરનો સંયોગ હોવા છતાં જ્ઞાનમય આત્મતત્વને અંદરમાં ભિન્ન અનુભવ કરે છે, તો તે સમ્યક દ્રષ્ટિ છે. ભિન્ન છે અને ભિન્ન ભાસવું જોઈએ, સ્વભાવે કરીને ભિન્ન છે. રાગના સ્વભાવથી પણ અરાગી સ્વભાવ ભિન્ન છે, અને જળના સ્વભાવથી પણ ચૈતન્ય સ્વભાવ ભિન્ન છે. એ ભિન્ન છે અને અનુભૂતિ સ્વરૂપ છે. જો એનો ભિન્ન અનુભવ ન રહે, ભિન્ન છે તેનો ભિન્ન અનુભવ ન રહે, તો એ જે શાસ્ત્રમાં ભિન્નપણાનું વિધાન છે, એ શાસ્ત્રને એ શીખ્યો છે, એમાંથી શું શીખ્યો કે કાંઈ નહીં. શાસ્ત્ર તો તેને કહીએ કે જે જળ ચેતનને અને રાગ અને વિતરાગ સ્વભાવને ભિન્ન ભિન્ન બતાવે, અને ભિન્ન ભિન્ન અનુભવ કરી શકે એવી શૈલીથી જેમાં નિરૂપણ છે. માત્ર વાત મૂકી દીધી છે નહીં, પણ એવી શૈલી કરી છે. આ વિશેષતા છે સત્શાસ્ત્રની, કે કહેનારે પોતાના અનુભવથી કહ્યું હોવાથી અનુભવ પ્રધાન શૈલી પણ એમાં થઈ છે. કહેવાની રીત, શૈલી એટલે કહેવાની રીત છે, એમાં જે રીતે પોતે અનુભવ કરે છે એ રીત પણ વ્યક્ત થાય છે. એટલે તો એમ કહ્યું ને કે યા વિધિ સંત કહે ઘની હે ઘની હે દિન એન બડે ઉપકારી. યા વિધિ, જે વિધિથી કહે છે, એ એક મહત્વનો વિષય છે. નહીતર તો શાસ્ત્રને ધારણા કરીને બીજા પણ કહે છે. અનુભવી જીવ કહે છે, બિન અનુભવી જીવ કહે છે, એની વિધિમાં ઘણો ફેર છે, કહેવા કહેવાની રીતમાં ફેર છે. વિષય ભલે તેને તે શાસ્ત્રનો હોય, તેને તે ગાથા હોય, તો પણ બંનેની કહેવાની રીત જુદી જુદી છે. બિન અનુભવી કહે છે, એ કહે છે એ વસ્તુને એ ઓળખતો નથી, જાણતો નથી, જોતો નથી, એને એનો અનુભવ નથી, અને એમને એમ કલ્પનામાં લઈને કહે છે, મનથી કલ્પના બાંધીને કહે છે કે વસ્તુ આવું છે. કલ્પનાતીત અને મનાતીત વસ્તુ છે, એને મનની કલ્પનામાં બાંધીને એ કહે છે. તો એની કહેવાની રીત અને જેને અનુભવ ગોચર થાય છે, ભાવ ભાષણ થાય છે, એની કહેવાની રીત એમાં ફેર પડે છે. એ ખોટી વાત છે. એ સમજનારને એવી ભ્રાંતિ થઈ છે, બિન અનુભવી વધારે સારું કહી શકે છે. હા, એવો ભ્રમ થાય છે. હું એ જ કહું છું કે એવી શૈલી સારી છે એવો જીવને, સમજનાર જીવને ભ્રમ થાય છે કે આની શૈલી બહુ સારી છે સમજાવવાની, જ્ઞાની કરતા તો આ સારું સમજાવે છે, એવો ભ્રમ થાય છે. એ વાત સાચી નથી. આમ છે કેમ કે જે વિષયથી પોતે અજાણ્યો છે એ વિષયને એ શું સમજાવી શકે? તમે અમેરિકા ગયા નથી ને કે ભાઈ તમે વોશિંગ્ટનનું વર્ણન કરો, ન્યુયોર્કનું વર્ણન કરો, શિકાગોનું વર્ણન કરો, વર્ણન કરે. જૈન આવ્યો છે એ ભલે બરાબર એને બોલતા ન ફાવતું હોય, તો પણ જે કઈ કહે એની નજરમાં છે ને કહે છે. ભલે એની પાસે ભાષા જ્ઞાન, શબ્દ ભંડોળ, વ્યાકરણ જ્ઞાન, વિદવત્તા, પંડિતાય એવું ન હોય, ભાષાને લગતા જે કાંઈ વિશિષ્ટતાઓ હોય એ ન હોય, તો પણ જેટલી જે કાંઈ ભાષા છે તે પોતાના અનુભવ જ્ઞાનનું સારની છે. જિજ્ઞાસુ જીવ, આત્માર્થી જીવ એ જોવે છે, ભાષાની ભભકને જોતો નથી. શું પણ એની નજરમાં શું છે ને કેવી રીતે વાત આવે છે એ જોવે છે. એટલા માટે એમ કહ્યું છે કે જ્ઞાનીના એક વચનમાં શું, અરે એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, આમ કહ્યું છે. આ વિષય ઉપર એક વાર બહુ સારી રાત્રિ ચર્ચામાં ચર્ચા ચાલી હતી, ગુરુદેવ ઉપસ્થિતિમાં બહુ સારી ચર્ચા ચાલી હતી. શ્રીમદજી એ કહ્યું છે, આ તો શ્રીમદજીનું વચન છે, જ્ઞાનીના એક વચનમાં એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. કેમ કે અનંત આગમ જે આત્મામાંથી ઉત્પન્ન થયા એ આત્મા જેને જાણ્યો એવા જે જ્ઞાની એના શબ્દમાં આનંદ આગમ છે, એમ કહ્યું. એટલે અજ્ઞાની ગમે તેવું સરસ કહી શકે, સુંદર કહી શકે, બીજાને વ્યામો થાય એવું કહી શકે, તો પણ કોઈ આત્માને એનાથી કાંઈ લાભ થાય, ન ભૂતો ન ભવિષ્યતિ, કદી કોઈ એવું દી બન્યું નથી ને બનવાનું પણ નથી. આ વસ્તુ સ્થિતિ છે. અને જ્ઞાનીના એક શબ્દથી બુજે બોધ પામે જે, એક જ શબ્દ મળે ને બોધ પામે એવું બને, એવું બન્યું છે અને બનશે, એ વસ્તુ સ્થિતિ આવી રહેલી છે. નિમિત્તપણું, નિમિત્તત્વ પણ ત્યાં છે ને ત્યાં નથી. આ આત્મા એમ કે, તો એ આત્મા એમ કે એમાં બીજો એમ કે આ આત્મા અને આ કે આ આત્મા, પણ આ કે એમાં નિમિત્તત્વ છે, બીજાને બોધનું, આત્માના બોધનું, આ કે છે એમાં આત્માના બોધનું નિમિત્ત નથી, શબ્દ તેનો તે આત્મા છે, બીજો શબ્દ નથી. પણ આ આત્મા એમ કે એ હયાતીને પકડે છે, વેદનથી આવે છે એવા. કોર્ટની અંદર જે જજ હોય છે એ માત્ર ભાષાથી જો સમજે તો જજમેન્ટ ના આપી શકે એ પરિસ્થિતિ ઊભી થાય. કોઈ વાર બે પ્રતિપક્ષ સામે સામા હોય એ પોતાની વાત પુરાવા સાથે રજૂ કરે, બંનેની પાસે પોતાની વાતના પુરાવા હોય પછી શું કરવું. પણ જો વાત એના પુરાવાથી માનવી પડે તો બેયની વાત માનવી પડે તો જજમેન્ટ જ ન આપી શકે. બે સાચા ઠરે પણ બે વિરુદ્ધ છે, ક્યાંથી સાચા હોય. તો એ ક્યાંથી પકડે છે, કે કહેનારના ટોન ઉપરથી પકડે છે. જ્યારે માણસ બોલે છે એટલે તો કોઈ દિવસ લેખિત સ્ટેટમેન્ટથી કેસ નથી ફાઇનલ કરવામાં આવતો, કે મેં મારું જે કહેવું હતું ને એ બધું મારા સ્ટેટમેન્ટમાં કહી દીધું છે, હવે મારે કોર્ટમાં આવવાની શું જરૂર છે, આથી વધારે મારે કાંઈ કહેવું નથી, મારે જે કહેવું છે મેં લખીને આપી દીધું છે, તેને ઊભો રહેતો તારે જે કહેવું છે તારી પાસે જ સાંભળવું છે. કોઈ વાર સામો વકીલ ન પૂછે તો વકીલ જજ ઉલટ પ્રશ્ન પૂછી લે, એના પરથી નક્કી કરે છે કે જે સાચો કહે છે એમાં સાચાનું વેદન છે, અને એ સાચાના વેદન ઉપરથી એનું જજમેન્ટ આપે છે. સૂક્ષ્મ જ્ઞાનમાં ભૂલ થવાનો સંભવ છે, પણ આ એક પદ્ધતિ છે ખરી ન્યાયની અંદર. આ વિષયનું એ લોકોને તૈયારી હોય પછી એને જજની સીટ ઉપર બેસાડવામાં આવે છે. તોય ભૂલ તો કરે છે, નથી કરતા એવું નહીં, પણ આ એક એની અંદર દ્રષ્ટિકોણ રહે છે. સૂક્ષ્મ જ્ઞાન અધૂરું અલ્પ પાંગળું છે, પણ છતાં આ વ્યવસ્થા છે એની અંદર. એનો અર્થ એ થાય છે કે વાત ગમે તે હોય પણ જે સાચી અનુભવ ગોચર સત્ય વાત હોય તો એ સત્યનો રણકાર જુદો હોય છે અને આનો રણકાર જુદો હોય છે. રૂપિયો બે કલાઈનો ને ચાંદીનો હોય, ચાંદીનો ઝાંખો દેખાય, કલાઈનો ઉજળો દેખાય, ચોખ્ખી છાપ પાડો ને આ ઘસાઈ ગયેલો ને ઝાંખો દેખાય, પણ ખખડે તારે બે માં ફેર પડે, એનો રણકાર જુદો આવે છે. આ ચાંદી છે ને આ કલાઈ છે, આનું કઈ ના આવે, નકામો છે. તેમ કોઈ શાસ્ત્ર ભણે અથવા ન ભણે, પણ જો જીવનું ભાવભાષણ છે તો તે સમ્યક દ્રષ્ટિ છે. તીરી ઇંચ ક્યાં ભણે છે શાસ્ત્ર? શાસ્ત્ર ભણવાનો કોઈ ત્યાં વ્યવસ્થા નથી, યોગ નથી, સૂક્ષ્મ નથી, પ્રસંગ નથી, છતાં અંદર માં પોતાના સીધ સમાન જીવ સ્વભાવનું, જીવ સ્વરૂપનું ભાવભાષણ થઈને અનુભવ કરે છે. એને કઈ શાસ્ત્ર ભણ્યો છે એના કરતા આગળ છે એ આત્મા નથી સમજાવી શકતા. તિર્યંક છે એ આત્મા નથી કહી શકતા આત્માની વાત. મનુષ્યો મિથ્યા દ્રષ્ટિ, પંડિતો, વિદ્વાનો એ ઘણી કહી શકે છે. હજારો લાખોની જન્મેદની ને આમ એકાગ્ર પણ કરી દે, એંગેજ કરી દે, રોકી દે પોતાના વક્તવ્યની અંદર. કોઈ આમ પિનડ્રોપ સાયલન્સ કોઈ હલે નહીં એવી એવી વાતો કરે. સસ્પેન્સ થિયરી એવી છે, કોઈ પણ વાતને સસ્પેન્સમાં રાખો એટલે સામો માણસ જિજ્ઞાસાથી રોકાઈ જાય. આ એક વક્તૃત્વની પદ્ધતિ છે. કોઈ જે સારા વક્તાઓ હોય છે એ આવી કળાઓને શીખીને અજમાવતા હોય છે. પણ એથી કાંઈ આત્માનું જાણપણું કે આત્માનો અનુભવ કે આત્માનું હિત થાય છે એવું કાંઈ નથી. એ બધી કૃત્રિમ પદ્ધતિ છે અને એમાં દ્રષ્ટિ લોકો ઉપર છે કે લોકોને છાપ પાડવી છે, લોકોને એકદમ રોકી લેવા છે. એમાં એને પોતાના આત્માનું લક્ષ નથી ને આત્માનું હિત થાય એ વાતનું પણ એમાં લક્ષ હોતું નથી. પુણ્ય પાપ દુઃખદાયક છે આ એને ભાસવું જોઈએ. એમાં શું ભાસવું જોઈએ કે પુણ્ય ને પાપ બંને પ્રકારના પરિણામ દુઃખદાયક છે, દુઃખ સ્વરૂપ છે, આકુલતા હોય છે, એમાં એકાંતે દુઃખ છે, દુઃખ તત્વ છે એનામાં, સુખ તત્વ એનામાં નથી, સુખથી વિપરીત દશા છે, બંને અધર્મ છે. આ જરા કડક પડે, પાપ તો અધર્મ છે પણ પુણ્ય પણ? તો કે આત્માનો ધર્મ નહીં હોવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મનો એમાં અભાવ હોવાથી એ રૂપે નહીં હોવાથી રાગ રહિત પરિણામ શાંતિદાયક છે. આ બે દુઃખદાયક અને અધર્મ છે. રાગ રહિત વિતરાગી ભાવ છે એ પરિણામ શાંત સ્વરૂપ છે. આત્માના સુખ સ્વરૂપ છે એ બેના સ્વભાવને જે ભિન્ન જાણતો નથી, જેને માત્ર પુણ્યને પાપ ભાવોનો જ પરિચય છે અનાદિથી એક પરિચયને લીધે એકને એ હીન જાણે છે, હે જાણે છે, બીજાને સારું જાણીને ઉપાદેય જાણે છે. જગતના ધર્મના ક્ષેત્રમાં આવેલા જીવોને, બહુભાગ જીવોને તો ત્રીજા પ્રકારના પરિણામ છે, શુભ અશુભ, અને એથી ત્રીજા શુદ્ધતાની જાતિના એક પરિણામ છે કે જેને ધર્મ કહેવાય છે. એક જ ખબર નથી, પુણ્યને ધર્મ માનીને પાપને અધર્મ માને છે અને પુણ્યને ધર્મ માને છે. આ એક લૌકિક પરિસ્થિતિ છે. શુદ્ધતા, આત્માની શુદ્ધતાના પરિણામને ધર્મ માનવો તે એક અલૌકિક વિષય છે. લોકમાં ચાલતા વિષયથી પાર એવો કોઈ અલૌકિક વિષય છે. રાગ રહિત પરિણામ શાંતિદાયક છે. હું શુદ્ધ લાયક છું. હવે પોતા ઉપર આવે છે કે હું કોણ, કે હું સ્વરૂપે કરીને શુદ્ધ, મારા અસલ સ્વભાવે મૂળ સ્વરૂપે હું શુદ્ધ છું, જ્ઞાયક છું. આ સંયોગમાં, નજીકમાં, બાજુમાં જે શરીર છે તે અજીવ છે, કર્મનો ઉદય છે તે પણ અજીવ છે. શરીર અને કર્મ અજીવ છે. હું જીવ છું એ શુદ્ધ જ્ઞાયક સ્વરૂપે છું. આમ શરીરમાં અજીવપણાનું ભાષણ અને પોતાના જીવમાં શુદ્ધ જ્ઞાયકપણાનું ભાષણ, એમ એને ભાવ ભાસવો જોઈએ. શરીરમાં જીવપણાનું ભાષણ એ બે પદાર્થની એકત્વ બુદ્ધિને લીધે છે. વસ્તુ સ્થિતિ એમ નહીં હોવાથી એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. મિથ્યાત્વ છે. એમ ભાવ ભાષણ થાય તો તે સમ્યક દ્રષ્ટિ છે. કેટલા બોલ લીધા છે. પુણ્ય પાપ દુઃખદાયક અને ધર્મ છે. રાગ રહિત પરિણામ શાંતિદાયક છે. પ્રયોજન તો સુખ દુઃખનું છે ને, એટલે એ વાત લીધી છે. હું શુદ્ધ જ્ઞાયક છું, ભિન્ન જ્ઞાયક તત્વ છું. શરીર અને કર્મથી હું જુદો છું. શરીર વગેરે જે જ્ઞાનમાં જણાય છે પર પદાર્થો તે અજીવ છે. જે પાંચ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન ગોચર થાય છે તે બધા જ અજીવ છે. કેમ કે જીવ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એટલે પાંચ ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન ગોચર થાય છે તે બધા અજીવ પદાર્થો છે. એ અજીવ પદાર્થો જીવથી તદ્દન ભિન્ન હોવાથી એનાથી સુખે નથી ને એનાથી દુઃખે નથી. તે જીવ સ્વરૂપે નહીં હોવાથી અને અજીવ સ્વરૂપે હોવાથી તે કોઈ અનુકૂળ પણ નથી જીવને અને પ્રતિકૂળ પણ નથી. અજીવ અજીવ છે ને જીવ જીવ છે. વસ્તુતાએ જીવ અજીવને કાંઈ લેવા દેવા નથી. આવું ભાવ ભાષણ થાય તો તે સમ્યક દ્રષ્ટિ છે. જુદું ન ભાષે, જુદું તત્વ જુદું ન ભાષે તો એનું જ્ઞાન પણ ખોટું ને એનું શ્રદ્ધાન પણ ખોટું. શ્રદ્ધાનમાં તો અનાદિથી અજીવમાંથી સુખની બુદ્ધિ ઊભી છે જીવને. અનાદિથી સર્વ મિથ્યા દ્રષ્ટિ જીવોને અજીવ પદાર્થમાંથી સુખ, અજીવ પદાર્થમાં સુખ છે ને ત્યાંથી સુખ મળશે એવી બુદ્ધિ ઊભી જ છે. જીવમાં જીવ બુદ્ધિ અથવા જીવમાં સુખ બુદ્ધિ થયા વિના પેલી મિથ્યા બુદ્ધિ ટળતી નથી. એમને એમ રહે છે, ચાલુ ને ચાલુ રહે છે. સમય સમયની થઈને, નવી નવી થઈને ચાલુ જ રહે છે. મજા આવે તો છોડવા જ નહીં, ખાવાનું બંધ જ ન કરવું. કેટલા વાગ્યા રસ ખાવ છો? હે, કેટલા ખાવ છો? કયો? હે, એથી ત્રણ ચાર ગણા ખાઓ ને ત્રણ ચાર ગણી મજા આવશે. દસ ગણા ખાઓ, સો ગણા ખાઓ, હજાર ગણા ખાઓ ને
બસ બસ બસ.
પછી તો કહે છે કે ભાઈ હદથી વધારે ખવાય છે એટલે અંદર માં ઝેર ઉત્પન્ન થાય છે. થાય છે કે બહાર નીકળવા માંડે, વોમિટ થઈને બહાર નીકળવા માંડે. કલ્પના કરે છે જીવે જે તે પૂદગળ પર્યાય માં
કલ્પના,
આ જીવે કલ્પના કરી છે કે આમાં મને મજા છે. એ ભાવ પુણ્ય ના છે કે પાપ ના છે? પાપ ભાવમાં મજા માને છે જી. પાપ ભાવમાં સુખ ત્યાં એને શું માન્યું છે? પાપ ભાવમાં સુખ, એ તો પુણ્યમાં સુખ માને છે. એનાથી એ વધારે ઊંધો છે, એને જેવું છે. કસાયની મંદતામાં થોડી શાંતિ થાય અને સુખનો આભાસ થાય છે. એ કષાયની તીવ્રતામાં અહીંયા પાપ છે, એ કષાયના તીવ્ર પરિણામ છે. આમ છે, ઈચ્છા થઈ ત્યારે જે તીવ્રતા આવી એના કરતા મંદતા થઈ છે પ્રાપ્ત પ્રાપ્ત પદાર્થને પરિસ્થિતિમાં. કેરી ખાવી છે ને કેરી મળી, એ વખતે કષાયની થોડી મંદતા થઈ, પણ એ તો ઈચ્છાની તીવ્રતાની અપેક્ષાએ. પણ ત્યાં એમાં સુખ મજા છે એ પણ તીવ્ર કષાય જ છે, મંદ કષાય નથી. પાપના પરિણામ છે ને, પાપ કોને કહીએ? કષાયની તીવ્રતાને પાપ કહીએ અને કષાયની મંદતાને કોણ કહીએ? તો એ અપેક્ષિત મંદતા છે અને અપેક્ષિત તીવ્રતા છે.
બરાબર.
આમ પણ સારું લાગે છે એવો ભ્રમ જ્ઞાની ને થતો નથી. થાય છે પણ ભ્રમ થતો નથી. જ્ઞાની ને ભ્રમ થાય છે, હા આ તો બહુ સરસ કેરી આવી. એક કેરીનો આહાર કરતો હોવાનો ભ્રમ સેવે છે અજ્ઞાની કે હું કેરીનો આહાર કરું છું. જ્ઞાની તો જ્ઞાનનો સ્વાદ લીએ છે ને જ્ઞાનનો આહાર કરે છે. એ કેરીના રસનો આહાર કરતા જ્ઞાન રસનો સ્વાદ લીએ છે. આ કેરીના રસ ખાવાના વિકલ્પનો સ્વાદ લે છે. એ કેરીનો રસ અજ્ઞાનીએ ખાઈ શકતો નથી. એ તો વાટકામાં પડ્યા હતા પરમાણુ, એ હોજરીમાં ગયા, પાછા ભૈયા જશે બહાર. પરમાણુ તો ફેરા જ કરશે. એને ઘડીક ભર એમ થઈ જાય છે કે મારામાં આવી ગયા, આ બધા મારામાં
આવી ગયા.
લોહી તો અમસ્તુ લાલ જ હોય છે ને, અને છતાંય પાછું હું ધોળું થઈ જાય છે કેરી ખાતો ખાતો. એમાં કઈ એના હાથની વાત
નથી.
બહુ સારું ખાઈને પાંડુ રોગ નથી હોતો, બ્લડ કેન્સર નથી થતું. આમ છે. હા, સારો કે છે એટલે કે એ કેમ કે છે કે એનો સ્વાદ ખાટો નહોતો પણ ગળ્યો હતો. અથવા જેવો કેરીમાં મધુર સ્વાદ હોય છે, જેવો હોય એવો સારી ક્વોલિટીનો એવો હતો. પણ એનો અર્થ કે સારો લાગ્યો એમ નહીં. એને સારો લાગ્યો એમ નહીં. જે ખાટો કે વિચિત્ર તુરો કે એવો કઈ હોય સ્વાદ બીજો, એવો નથી એમ એનો અર્થ છે. દિગંબર ને માન્યું એટલે શું? સંપ્રદાય ને માન્યો એમ? શ્વેતાંબર ને ન માન્યું એમ, એટલી વાત છે. શું
બરોબર
પકડે કે તમે દિગંબર ને માન્યું એટલે અમે જેટલું કહીએ એટલું કરો, તો એમ નથી માન્યું. એક શબ્દ નહીં પકડવો જોઈએ. જ્ઞાની એમ કે મને તાવ આવ્યો છે, શું કે મને તાવ આવ્યો છે, એ શરીરને એને પોતાનું માન્યું કે ન માન્યું. ભાષા તો લોકોમાં જે પ્રચલિત ભાષા હોય એ રીતે એ ભાષાનો વ્યવહાર ચાલે. વ્યવહાર તો વ્યવહાર એ રીતે ચાલે, એથી કઈ જ્ઞાન બદલાઈ જાય છે. પાણીનો પ્યાલો બોલે એટલે જ્ઞાન બદલાઈ જાય છે. કેટલી વાર, જેટલી વાર બોલે એટલી વાર પાણીનો પ્યાલો બોલે, અને ખુલાસો ન કરે કે હું પાણી ભરેલો કાચનો કે ધાતુનો પ્યાલો સમજીને કહું છું, એવું લાંબુ લાંબુ ન કરે. કોઈ વાર એક વાર ભૂલ ન થઈ જાય કે પ્યાલો જ પાણીનો, પાણીનો જ પ્યાલો માની લે, પ્રશ્ન જ નથી. જેના જ્ઞાનમાં જે વસ્તુ જે સ્વરૂપે અનુભૂત થઈ તેના જ્ઞાનમાં સ્વપ્નાંતરમાં પછી એની ભૂલ થતી નથી કે હું દેહાદી સ્વરૂપે છું કે હું રાગાદી સ્વરૂપે, અથવા જળ પદાર્થો મને મારામાં આવે છે ને મને સારા લાગે છે, આ જળ પદાર્થો મને અનુકૂળ છે ને આ જળ પદાર્થો પ્રતિકૂળ છે. સતત પુરુષાર્થ અને કેટલો તીવ્ર પુરુષાર્થ, સ્વરૂપમાં અભેદ થવા માટે એનો થયો એનો અંદાજ હોય તો પણ એને ખ્યાલ આવે કે આમાં હવે આમ થવાનો સંભવ નથી. પણ એ શું પોતાની જેમ કલ્પે છે. જ્ઞાની પણ ભક્તિ કરે છે, અમે પણ ભક્તિ કરીએ, અરે એના કરતા સારી કરીએ છીએ. અમારા ભાવ તો એમનાથી પણ ભગવાનની સામે જોઈને ચડી જાય છે. ભાવ નથી ચડી જતો, તારો રાગ ચડી જાય છે. અને જ્ઞાનીને તો વિતરાગ થવું છે એટલે એનો રાગ ન ચડે તો એ બરાબર છે. ભાવ બીજી વાત છે ને રાગ બીજી વાત છે. ભાવ તો વિતરાગ ભાવ તે ભાવ કહીએ એ તો તારી પાસે છે. નાની તો ભગવાન સામે જુએ છે તો વિતરાગતાને જુએ છે, એમાં એને વિતરાગતા નીતરતી વિતરાગતાના દર્શન થાય છે. ભગવાનની પ્રતિમામાં નીતરતી વિતરાગતા, નીતરતી કપડું પાણીમાં બોળીને પછી આમ બહાર કાઢીએ ને તો પાણી નીતરે અંદરથી, પાણી નીતરે અંદરથી. જો નીચોળી નાખવું હોય તો પાણી નો નીતરે, તો એનો અર્થ શું છે કે કપડા એ જે પાણી સંગરવું જોઈએ તેના કરતા પાણી વધારે પકડાણું છે એટલે નીતરીને બહાર આવે છે. એ ભગવાનની પ્રતિમામાં નીતરતી વિતરાગતા છે, એટલી બહાર ઝળકે છે. એ તો દેહના પરમાણુ છે, આત્મા તો કોઈ જઈ શકતો નથી. સમોસરામાં હોય તો પ્રતિમામાં હોય, બીજો તો કઈ ફેર નથી. વિતરાગ મુદ્રા છે, ઉદ્ભવ દેહ ના જણાય છે, આત્મા કોઈને આરોપી દેખાય છે, ચક્ષુ ઇન્દ્રિયથી નથી દેખાય, છતાં એમાં વિતરાગતાના દર્શન થાય છે. એમ કે એમાં નીતરતી વિતરાગતા છે એમ કહેવાય. તો કહે છે કે જોવા જોવામાં ફેર છે, દેખાય છે તો તેવી તો મૂર્તિ, પણ જેને જે વિષયનું જ્ઞાન છે ને અનુભવ છે એની નજર જુદું કામ કરે છે ને આની નજર જુદું કામ કરે છે. બે કઈ એક સરખી તો વાત નથી. કહે છે કે હું શુદ્ધ જ્ઞાયક છું એમ શરીરના સંયોગમાં રહ્યા છતાં પણ સંયોગથી ભિન્ન જ્ઞાયકનો જેને ભાવ ભાસે છે તે સમ્યક દ્રષ્ટિ છે. માત્ર જ્ઞાયક છું જ્ઞાયક છું એવો વિકલ્પ કરે એથી કઈ સમય દ્રષ્ટિ પણ નથી, એ રાગ માત્ર છે. અને જેને એ પણ નથી એને તો કઈ એના એની તો કઈ ચર્ચા કરવાનો પ્રશ્ન રહેતો નથી. હું જ્ઞાયક છું એવા ભિન્ન જ્ઞાયક નો વિકલ્પ પણ નથી. અને ધર્મને બહાને બીજી ક્રિયામાં અને બીજા વિકલ્પોમાં જે રોકાયેલા છે એની તો ચર્ચા કરવાનો પણ પ્રશ્ન નથી. પણ જે શાસ્ત્ર વાંચીને હું જ્ઞાયક છું એવો જેને વિચાર થાય છે એ વિચારમાં જો ભિન્ન જ્ઞાયકનું ભાવભાષણ નથી તો કોરો વિકલ્પ માત્ર છે. તેથી કોઈ કાર્ય સાધક નથી, એ વિકલ્પ કોઈ કાર્ય સાધક નથી. પણ એમ ભાવ ભાસે તો તે સમ્યક દ્રષ્ટિ છે. કદાચિત વર્તમાનમાં એવા સમ્યક દ્રષ્ટિને શાસ્ત્રનું બહુ ભણતર ન હોય તો પણ તે સમ્યક દ્રષ્ટિ છે. આ વ્યાખ્યાનો અર્થ કરો તો ગાથા પાછી શું પ્રથમ પરીક્ષા કરી ત્યારે પ્રસંગ હતો, ગાથા આપી શાસ્ત્ર મારે ભાઈ સાથે હતા. તમારા ભાઈ એમ કે છે કે તમને જ્ઞાન શું છે, શાસ્ત્રની ગાથા કાઢી આ સમિસારની ગાથાનો અર્થ કરો, શાસ્ત્ર પાછું આપી દીધું. ગાથાનો અર્થ આવડે માટે જ્ઞાન છે એવું ક્યાં જ્ઞાન છે, સીધું એમ જવાબ દીધો. એ જવાબ દઈએ તો અવિનય ન થાય. શાસ્ત્ર આપે અને અર્થ કરવાનું કહે તો એમની આજ્ઞા અનુસાર અર્થ કરી દેવો જોઈએ, એના બદલે શાસ્ત્ર પાછું આપી દે તો વિનય ન થાય. પરીક્ષાનો વિષય છે, એ પરીક્ષાનો વિષય છે. એ એમ પૂછે છે કે આ શાસ્ત્રની ગાથાનો અર્થ આવડ્યો, ઠીક ચાલો આપણે પરીક્ષા કરવા માટે અર્થ કરવાનું કહ્યું, અમે અર્થ કરી દીધો. એ જ્ઞાનનું અહીંયા પ્રદર્શન કરવું નથી. એ જે જ્ઞાન સૂક્ષ્મ જ્ઞાન છે, જે ગાથાના અર્થને જાણે છે, એ જ્ઞાનનું અહીંયા કાંઈ પ્રદર્શન કરવું કે એ જ્ઞાન છે એમ જ્ઞાન તરીકે એને બતાવવું નથી. આત્માનું જે અનુભવ જ્ઞાન છે, કહ્યું કે આ જે વેદન છે એનું એ જ્ઞાન છે. આ વેદન છે તો એટલા શબ્દો છે, પરિણતિ છે. જુદી જાત જુદી, પરિણતિ જુદી પડેલી છે, ધારા જુદી છે. એ આખું અંતર્મુખી પરિણમન છે. બીજું બહારનું જે પરિણમન છે એ સૂક્ષ્મ જ્ઞાન છે. શાસ્ત્રનો અર્થ આવડે એ તો જ્ઞાન નથી. એને જ્ઞાન કહેતા નથી, એ જ્ઞાન જ નથી. એ ગણધરદેવનું શાસ્ત્ર રચવાનું જ્ઞાન તે જ્ઞાન નથી. આ અધ્યાત્મ બાર અંગ રચે જેના એક સૂક્ષ્મ દ્વારા બાર અંગની રચના થાય તે બાહ્ય જ્ઞાન છે. એ તો કહ્યું સમાન નિક્ષેપ બાહ્ય જ્ઞાનના નિમિત્તો છે, બાહ્ય જ્ઞાનના સાધનો છે. અંતર અનુભૂતિમાં એ પ્રમાણ નિક્ષેપની ગંધ પણ નથી. કેમ કે આ તો વચન ગોચર છે ને આ તો વચનાતીત વસ્તુ છે. આ લોકોને હમણાં જ બોલાવી ભાવે છે તો દરેક જે ભાવે છે એ જ કે છે. ભરવાડ ને ત્યાં કુંભાર ને ત્યાં લગ્ન હોય તો એમ કે થાળ ભીરો સગું મૂકી અને હાથી ઝૂલે આંગણે બે માંથી કઈ ન હોય પણ એને ભાવે છે ગાય છે બીજું કઈ ગાય છે ગીત છે. વૈરાવ ગાય લગ્ન હોય ભરવાડ ને ત્યાં લગ્ન હોય કુંભાર ને ત્યાં લગ્ન હોય ગરીબ હોય એકદમ સાધારણ માણસ હોય ખારેક વેચવા એના પૈસા ન હોય તો ગીત તો એવું જ ગાય કેમ કે એને એ ભાવે છે. એમ દિવ્યધ્વનિમાં પણ જ્ઞાયક જ્ઞાયક જ્ઞાય આત્માની ભગવાન આત્માની પ્રસિદ્ધિ દિવ્યધ્વનિમાં આવે છે કે એવું ભાવે છે. આત્મભાવમાં રહેલી શાંતિ સુખ અને વિતરાગતા ભાવે છે તો ભાવે છે એ કહે છે શું પછી વાત છે બરોબર એમાં કઈ વાંધો નથી. એટલે અહીંયા તો એટલું જ લેવું છે કે શાસ્ત્રના ભણતરને અને અનુભવ જ્ઞાનને અવિના ભાવે સંબંધ નથી અથવા પંડિતા કે વિદવત્તા હોવી જ જોઈએ જ્ઞાનીને એવું કોઈ એને બંધન નથી. જ્ઞાની હોય વિદવત્તા ન હોય મનુષ્ય હોય તો પણ વિદવત્તા એક્સપિરિયન્સનો તો પ્રશ્ન નથી. મનુષ્ય હોય તો પણ વિદવત્તા ન હોય અને આત્મજ્ઞાની અનુભવ જ્ઞાની હોય શકે છે. જેને પોતાના અનુભવને કહેવાની ત્યાં સ્થિતિ ન હોય ઉગાડવી ભાષાનો એવો પુનયોગ પણ ન હોય તેથી કાંઈ અંદર વસ્તુ છે એ કાંઈ નથી એવું થોડું છે એવું કાંઈ નથી. અને ભાષા અને વાણીને ક્ષોક્ષેમ એ કોઈ વસ્તુ છે કાંઈ એ તો અવસ્તુ છે. બાહ્ય જ્ઞાન તો આત્માના જ્ઞાન પાસે અવસ્તુ છે. એ બાહ્ય જ્ઞાન અનુસારની વાણી આત્માના જ્ઞાન પાસે તો અવસ્તુ છે ખરેખર તો વસ્તુ નથી એમ છે. એની અપેક્ષા એ તો અવસ્તુ છે એટલે કે ઉપાદેય નથી. જીવને નિજ વસ્તુ ઉપાદેય છે અને અવસ્તુ છે એટલે ઉપાદેય નથી. નવસો ને ત્રેપન આ ખુલાસો એટલા માટે છે કે મોટા ભાગે કાચી સમજણ વાળા જીવો હોય છે અને ભાષાની અંદર ભાષાની ભભકની અંદર આવી જાય છે એ છેતરાઈ જાય છે. અહીંયા કઈ જ્ઞાન લાગે છે આવી સરસ વાત કરે છે આવી સરસ ભાષા છે આવી સરસ થતા છે આત્મા આત્મા જ કરે છે માટે કઈ કાંઈ જ્ઞાન લાગે છે એમ કઈ જ્ઞાનમાં એવી રીતે કઈ ભાષાની સાથે સંબંધ
નથી.
ભાવ છે જીવના જ ભાવ છે. આશ્રવ જીવ ભાવ છે બંધ જીવ ભાવ છે પુણ્ય પાપ જીવ ભાવ છે સંવર નિદ્રા અને મોક્ષ પણ જીવ ભાવમાં છે. તો પોતાના ભાવને ન ઓળખે પોતામાં ઉત્પન્ન થતા પોતાના ભાવને ન ઓળખે તો એ બીજાને શું ઓળખે છે બીજી એને કેટલી ખબર પડે છે એને કાંઈ ખબર પડતી. પણ આટલા બધા શાસ્ત્રની ખબર પડે પણ એ શાસ્ત્રમાં તો તારા જીવ ભાવની વાત છે ને તને તો એની ખબર નથી પડતી. એટલે સંગીત ભયો છે પણ વાઘ વાગે છે ત્યારે ઓળખતો નથી કે આ કયો વાગે છે માત્ર ભયો છે એના જેવી વાત ભાવ ભાષણ થાય તે સમ્યક સન્મુખ થાય છે, સમ્યક સન્મુખ થાય છે, આત્મ સન્મુખ થાય છે, સ્વરૂપ સન્મુખ થાય છે. જેને પોતાના સ્વરૂપનો ભાવ ભાસે એને અનંત મહિમાવંત સ્વરૂપનો મહિમા ઉપજ્યા વિના એનું લક્ષણ છે. આ તો કે શાસ્ત્ર તો ભણ્યા છે, આત્મા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી એ તો જાણ્યો, પણ અમારે મહિમા કેમ કરવો એમ પૂછે. શું આત્મા તો શાસ્ત્ર માંથી જાણ્યો, ગુરુદેવે સંભળાવ્યો, પણ હવે અમારે એનો મહિમા કેમ કરવો, એનો મહિમા કેમ અમને આવતો નથી. કે તને શરીરનો ને બીજા સંયોગોનો ને શુભ રાગનો એટલો મહિમા પડ્યો છે, અનાદિનો છે, એમાં હજી કાંઈ ફેરફાર થયો નથી. એટલે કે એવી રૂચિથી ને એવી જિજ્ઞાસાથી તે આત્મા સાંભળ્યો નથી, એવી રૂચિથી ને એવી જિજ્ઞાસાથી આત્મા સાંભળ્યો નથી એટલે એનો ભાવ પણ ભાષો નથી, અને ભાષો નથી એટલે એનો મહિમા પણ આવ્યો નથી. એટલે પ્રશ્ન ઉભો રહી ગયો કે એનો મહિમા કેમ આવે. પણ મહિમા કોઈ કૃત્રિમતાથી કરવાની ચીજ છે? જેમ કોઈ માણસને કૃત્રિમપણે વખાણે એમ આત્માને કૃત્રિમપણે વખાણવાનો છે? કે મહિમાવંત ચીજ છે એની મહિમા કરવાની છે? મહિમાવંત છે એટલે શું? પણ અનંત મહિમાવંત છે આત્મા એમ કે, પણ મહિમાવંત છે એટલે શું? પણ મહિમાવંત છે એટલે અનંત સામર્થવંત છે. તારે સુખ જોઈએ છે તો અનંત સુખનો સાગર છે. સાગર તો એને ઉપમા ઓછી પડે છે, અનંત સુખ છે જેને કોઈ છેડો નથી, જેને કોઈ હદ નથી, જેને કોઈ સીમા નથી, જેના ઊંડાણમાં જાતા ક્યાંય તળિયું હાથમાં આવતું નથી. એટલું જેમાં સુખ છે, એટલું જેમાં જ્ઞાન છે, એવા એવા જેમાં અનંત ગુણ છે, ચારિત્રની શાંતિ એટલી છે. બહારમાં કોઈ ક્રોધ કરે અને ગુસ્સે ન થાય તો લોકો ગુણ સમજે છે, ક્ષમા કરી દ્રવલિંગી મુનિ કરે છે, ઉપસર્ગ આપે, ચામડી ઉતરીને ખાર છાંટે તો પણ હું જૈન સાધુ છું ને મારે ક્રોધ કરવો યોગ્ય નથી, પણ મારે તેને ક્ષમા પ્રદાન કરવી યોગ્ય છે, આવો વિકલ્પ કરે, અને તેથી એને ક્રોધ ન થાય એવો વિકલ્પ છે. એ પણ ગુણ નથી ને દોષ છે એવો ગુણ કોક છે આત્માને શાંતિ ચારિત્રનો. દુનિયા જેને, આખી દુનિયા જેને ગુણ કહે એને જૈન દર્શનનો નવતત્વનો ખાતા પાડેલો ખતવણી કરે કે આ દોષ છે, વિકલ્પ છે ને રાગ છે. આત્માની ચારિત્રની શાંતિનો ગુણ તો કોઈ અલૌકિક છે એમ છે. એવી જેની લોકોત્તર ગુણવત્તા છે અને તેથી એ લોકોત્તર ગુણવત્તાને લીધે જેનો મહિમા છે, જેમ કે મુનિ છે ઉપદેશ આપે છે, ક્યારેક વિકલ્પ આવે તો ઉપદેશ આપે, સદાય આપે એવું કહે. તો એ મુનિને વિકલ્પ પૂછો એ ગુણ છે કે દોષ છે? ઉપદેશ આપવાનો જે વિકલ્પ પૂછો એ ગુણ છે કે દોષ છે? દોષ છે. પણ એના નિમિત્તે બીજાને આત્મજ્ઞાન થાય એવી ભાષાનો ત્યાં યોગ થજે, વિકલ્પનો યોગ થાય. જ્ઞાન તો જ્ઞાન છે, એ વસ્તુ છે, ઓલી વસ્તુ નથી. વિકલ્પ અને ભાષા વસ્તુ નથી. હવે જે વિકલ્પ અને ભાષાને જોવે છે એને જ્ઞાન થતું નથી, પણ મુનિના જ્ઞાન ને ને વિતરાગતા ને જોવે છે જ્ઞાન થાય. ત્યાં બધું ત્રણેય ચીજ છે, મુનિ દશા વિદ્યમાન છે, મુનિ દશાની વિતરાગતા વિદ્યમાન છે, વિકલ્પ વિદ્યમાન છે, ઉદ્દેશનો વિકલ્પ આવ્યો છે અને એ અનુસાર ભાષાથી એ પણ વિદ્યમાન છે. એ જ કાળે ત્રણેય ચીજ છે. જે વિકલ્પ ને ભાષા જોવે છે એને વિતરાગતા જોઈ શકતો નથી, એને એને નિમિત્ત પડતું નથી, એ બોધ ઉપદેશ નથી નિમિત્ત પડતો. પણ એ વિકલ્પ ને રાગ ને ભાષાની સાથે સાથે તે જ કાળમાં વિદ્યમાન વિતરાગતા જે વિકલ્પ ને ભાષાનું બેકગ્રાઉન્ડ તો એ છે, બેકિંગ તો આખી એની પાછળ વિતરાગતાનું છે, જ્યાંથી એનો ઉદ્ભવ થયો એ મૂળ ચીજને જે એની નજર પહોંચે છે, જેને એને મુનિનું સ્વરૂપ સમજાય છે, એને આત્માનું સ્વરૂપ સમજાય છે, એને વિતરાગતાનું સ્વરૂપ સમજાય છે, એને સ્વભાવનું સ્વરૂપ સમજાય છે, એને ત્યાં નિમિત્ત થયું એમ કહેવામાં આવે. આ દેશના અહીંયા થાય એટલે લોકો જેને ગુણ કહે કે હું ઉપદેશ આપવો તો ગુણ છે, વિતરાગી મુનિ કહે છે કે અમારો એ દોષ છે, અમારો એ ગુણ છે, એ ગુણ તો બીજો છે, આ ગુણ નથી. લોકો એમ કહે કે તમે પંચ મહાવ્રત પાળો છો, માન સંયમ મહાવ્રત નો સંયમ પાળો છો, આ તમારો ગુણ છે. 28 મૂળ ગુણ શબ્દ વાપરો છે, મૂળ ગુણ છે 28 પ્રકારના દોષ છે. ઠીક, રાગ છે એટલો 28 પ્રકારનો રાગ છે, વ્યવહાર ચારિત્ર પાળવાનો 28 પ્રકારનો રાગ છે. આત્માનો જે ગુણ છે એમાં 28 પ્રકાર નથી, ધર્મમાં 28 પ્રકાર નથી, નિશ્ચય તપમાં 22 પ્રકાર નથી. 22 પ્રકારના તપ છે, 12 પ્રકારના તપ છે, 6 અભ્યંતર ને 6 બાય, 12 પ્રકારના ખરેખર તપ નથી, 10 પ્રકારના ધર્મ નથી. 10 લક્ષણ ધર્મ કે છે, એક ધર્મના 10 લક્ષણ છે. લક્ષણ એના અનંત કયો, વસ્તુ એક જ પ્રકારે છે, પણ પૂર્વનો વિકલ્પ જોઈને એમાં ભેદ આવે છે. જે ધર્મ છે એ તો આત્માની સાથે અભેદ અનંત ગુણનું પરિણામ છે, એમાં જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ શાંતિ વિતરાગતા બધું એમાં પુરુષાર્થ વગેરે આવી જાય, બધું એમાં છે. એ ધર્મ છે અંતર્મુખ પરિણમન. ધર્મનું ધર્મનું તો અંતર્મુખ પરિણમન એવું પરિણમન છે, બહિર્મુખ પરિણમન એ કોઈ ધર્મનું સ્વરૂપ નથી. પછી બહિર્મુખ પરિણમન જ્ઞાનનું હોય તો એને એક નિષેધે છે, અને ચારિત્રનું હોય તો પણ એને નિષેધે છે, પુરુષાર્થનું હોય તો પણ એને નિષેધે છે. શ્રદ્ધામાં તો બીજું બનતું નથી, બધા એકવાર થયા પછી એનું આંશિક પણ બહિર્મુખ પરિણમન હોતું નથી કે થતું નથી, પણ બીજા ગુણોમાં જેટલું થાય છે એનો નિષેધ કરે છે. ત્યારે જ એ પરિણમનનો અભાવ થઈને પરિપૂર્ણ અંતર્મુખ દશા થાય, ને તો એને કેવળ જ્ઞાન આદિ સિદ્ધિ થાય, નહીતર થાય નહીં. સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આત્માનો આનંદ, અંતર્મુખી પુરુષાર્થ, આ બધા પરિણામ હોય તો એની સમર નિગ્રહ થાય. સમર એટલે અટકવું, બહાર જતું પરિણામનું અટકવું, અટકી જવું, એ ભાવ સંવર છે. પછી દ્રવ્ય કર્મનો આશ્રવ થવો, બંધ અટકી જવો, તે દ્રવ્ય સંવરમાં લીધો, એ ઉદ્ગળ પર્યાય લીધું. પણ એનું નામ દ્રવ્ય સંવર ક્યાંથી પડ્યું, એને દ્રવ્ય સંવર એવું નામ કેમ આપ્યું કે અહીંયા ભાવ સંવર નિમિત્ત છે એને. જેમ રાગાદિ આશ્રમ નવા દ્રવ્ય કર્મ આશ્રવમાં નિમિત્ત છે, એમ ભાવ સંવર દ્રવ્ય કર્મના આશ્રવને અટકવામાં નિમિત્ત છે. એટલે અહીંયા ભાવ સંવર કીધો, ત્યાં ભાવ છે એ બહાર જતો અટકો,
ભાવ અંદર અંતર્મુખ થઈને રોકાઈ ગયો એ ભાવ ખબર. એમાં જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ અંતર્મુખ છે અને મનની સાથે ઇન્દ્રિયોની સાથે પર વિષયની સાથે ક્યાંય પણ બહાર રોકાતા નથી, બહિર્મુખ થતા નથી. ત્યારે એને સ્થિતિ જેટલા ભાવને સંવર કહેવામાં
આવે
એ સંવર છે. મૂળ પ્રકરણ ખોવાઈ ગયું હતું, જૈનના વાડા રહી ગયા હતા પણ પ્રકરણ ખોવાઈ ગયું હતું. આ શું ચીજ છે અંદર ની વિતરાગતા શું છે એ વાત જ લુપ્ત પ્રાય હતી. પારની ક્રિયા અને રાગની ધમાલ, ક્રિયાની ધમાલ, પછી રથયાત્રા કાઢો એની ધમાલ, દીક્ષા દિયો એની ધમાલ, જૈન મંદિર બંધાવો એની ધમાલ, ધમાલ ધમાલ ધમાલ. ધર્મ માની લીધો, ધમાલમાં ધર્મ માન્યો. અંતર્મુખ પરિણામ શું છે વિતરાગતાના એ વસ્તુની ઓળખાણ વૈદી હતી, એ વસ્તુનો પ્રચાર, એ વસ્તુની વાર્તા, ચર્ચા, સ્વાધ્યાય, ચિંતન, મનન ખોવાઈ ગયું. એ બધું ગુરુદેવે અલ્લેખ જગાવી પાછું, એ પુણ્યયોગ હતો. અને એ તો લોકો સાંભળે નહીં, તકરાર કરે, તકરાર તો કોઈ કરતા હોય તો પણ પુણ્ય હોય તો બહુ ચાલે નહીં. એટલે ચાલ્યું લાંબુ, ઘણો પ્રચાર બહાર વાત આવી. પછી તો જે ભાગશાળી હોય એ પોતાનો હિત કરી દે, ભાગશાળી એટલે પુરુષાર્થ કરે, સાંભળે ને પુરુષાર્થ ન કરે એને ભાગશાળી શું કહેવાય. એ તો એમ કહ્યું કે એને સાંભળ્યું એટલો પુણ્યનો યોગ, પણ પુણ્યના યોગમાં પુરુષાર્થ ન કરે તો એ વ્યર્થ જાય, ની નોટ બળી જાય. તમારી પાસે 10,000 નોટ છે, તમે નાખી દો, એ પુણ્યયોગ શું કામ ન. પુણ્યનો યોગ એટલે તક, તક તો ત્યારે કહેવાય કે તકનો લાભ લે ત્યારે. બજારમાં બેઠો મારું ધ્યાન તેજી છે, બજાર તેજી થાય પણ વેપાર ન કરે તો બણગા માર્યા જ કરે. ભાઈ આજે બજાર તેજી છે ને, મારું ધ્યાન હતું, મારું ધ્યાન હતું બધાને કહેતો, પણ સારા ઘરમાં હું આવ્યું, વેપાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ. મારું ધ્યાન તેજી હતું, બજારમાં તેજી છે તો ત્યાં વેપાર શું કર્યો એ કે વેપાર કઈ કર્યો નહીં, ધ્યાન તેજી હતું. એમ પુણ્યયોગ મળ્યો, પુણ્યયોગ મળ્યો, અમને ગુરુદેવ મળ્યા, અમને ગુરુદેવ મળ્યા, એમ આપણે તો આપણે વાત લઈ ને બીજાને કેટલા શું કરવા કરે. એક વાત સાચી છે કે અનંત કાળે મનુષ્યત્વ અને એમાં સત્પુરુષનો યોગ બે ચીજ બીજી થવી બહુ મુશ્કેલ છે, બહુ દુર્લભ છે, અતિ અતિ દુર્લભ છે. એવો દુર્લભ સંયોગ હોય ત્યારે એ ચરમ સીમાના પુણ્ય છે, મનુષ્યમાં એ એને આખરી સીમાના પુણ્ય છે. એ તકનો એને લાભ નહીં લેવો, પોતે લાભ લઈ લેવો, દુનિયાનું થવું હોય તો થાય, આપણે લાભ લઈ લેવો નહીં.